એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તક પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે એન્થની સમર્સનું સિનેટ્રા ધ લાઈફ.
હા, ફ્રેન્ક સિનેટ્રાના જીવન પર આધારિત.
બરાબર. હવે ફ્રેન્ક સિનેટ્રાનું નામ આવે એટલે મને લાગે છે મોટાભાગના લોકોને એમનો અવાજ, એમના ગીતો યાદ આવે, પણ એ ખાલી ગાયક નહોતા ખરું ને?
ના, બિલકુલ નહીં. ફ્રેન્ક સિનેટ્રા માત્ર અમેરિકાના જ નહીં પણ કદાચ વિશ્વના સૌથી વધુ પ્રભાવ પાડનાર મનોરંજનકારોમાંના એક હતા. પણ એમનું વ્યક્તિત્વ એ બહુ જટિલ હતું. એમનું જીવન જુઓ ને તો 20મી સદીના અમેરિકન સમાજના અનેક વિરોધાભાસનું જાણે જીવંત પ્રતિબિંબ. એક તરફ અદ્ભુત પ્રતિભા, બીજી તરફ બેફામ મહત્વાકાંક્ષા, સત્તાની લાલસા, પછી આ ગુનાહિત જગત સાથેના કનેક્શન્સ અને પ્રસિદ્ધિની ચમકદમક, આ બધા વચ્ચે સતત ઝોલા ખાતું એક વ્યક્તિત્વ હતું એમનું.
એટલે જ એમની વાર્તા આજે પણ એટલી જ એમ કે પ્રસ્તુત લાગે છે. આ પુસ્તક સમર્સનું એ ખાલી એમની પ્રશંસા નથી કરતો, પણ એમની જે દંતકથા જેવી છવિ છે ને,
હા,
એની પાછળનો માણસ કેવો હતો એના સારા નરસા પાસા પુરાવા સાથે બતાવવાનો પ્રયત્ન છે. આપણે એમની સંગીત પ્રતિભાની વાત કરીશું, એમના અંગત જીવનના ઉતાર ચડાવ, પેલા માફિયા સાથેના સંબંધો
જે બહુ ચર્ચાયા છે,
બહુ જ કથિત અને સાબિત થયેલા બંને, અને અમેરિકન સેલિબ્રિટી કલ્ચર પર એમની જે અસર રહી, એ બધું જ પુસ્તક જાણે એમની ચમકતી દુનિયા પાછળના થોડા અંધારા ખૂણા પણ બતાવે છે.
સાચી વાત છે. અને આપણી આ ચર્ચાનો હેતુ પણ એ જ છે કે આ સિનેટ્રા નામના કોયડાને થોડો ઉકેલવાનો પ્રયાસ કરીએ, એમની લાઈફ જર્ની દ્વારા સમજીએ કે એમને શું બનાવ્યા, એમના નિર્ણયો પાછળ શું હતું, અને છેલ્લે એમનો વારસો શું છે.
બરાબર, તો ચાલો શરૂ કરીએ એમના જીવનના કાલક્રમિક પ્રવાસથી. શરૂઆતના વર્ષો કેવા હતા સિનેટ્રાના? ક્યાં ઉછર્યા? કોનો પ્રભાવ હતો?
ફ્રેન્ક સિનેટ્રાનો જન્મ 1915માં ન્યૂ જર્સીના હોબોકેનમાં થયો હતો. એક ઇટાલિયન અમેરિકન પરિવારમાં એમના ઉછેરમાં એમની માતા ડોલી સિનેટ્રાનો પ્રભાવ બહુ જબરજસ્ત હતો.
ડોલી સિનેટ્રા?
હા, ડોલી પોતે એકદમ સ્ટ્રોંગ અને એમ કહીને પ્રભાવશાળી સ્ત્રી હતી. સ્થાનિક રાજકારણમાં એમનો સારો એવો દબદબો હતો. ડેમોક્રેટિક પાર્ટી માટે વોર્ડ લેવલે કામ કરતા અને પોતાના વિસ્તારમાં એમની પકડ મજબૂત હતી. એટલું જ નહીં, પુસ્તક તો એવું પણ કહે છે કે એ સમયે ગેરકાયદેસર ગણાતું ગર્ભપાત ક્લિનિક પણ ચલાવતા હતા.
ઓહ, એટલે મતલબ કે નાનપણથી જ ફ્રેન્કે આ સત્તા, પ્રભાવ અને કાયદાની આસપાસ કામ કરવાની રીતો જોઈ હશે. એની શું અસર પડી હોય?
ચોક્કસ પડી હોય. ડોલી પોતે મહત્વાકાંક્ષી હતા અને એમણે દીકરામાં પણ એ જ વસ્તુ એમ કે રોપી, સત્તા મેળવવાની ભૂખ. અને એ સમયે તમે જો ઇટાલિયન અમેરિકન હોવું એટલે થોડું હાસ્યામાં ગણાતું.
હા, એ ખરું.
એટલે કદાચ કાયદેસરતા અને સ્વીકૃતિ મેળવવાની એક તીવ્ર ઈચ્છા પણ એમનામાં આવી ગઈ હોય. પિતા પ્રમાણમાં શાંત હતા. ફ્રેન્ક એકના એક સંતાન એટલે લાડકોડ તો હોય.
હા, સ્વાભાવિક છે.
પણ સાથે સાથે પોતાના મૂળ અને પાતળા દેખાવને લીધે થોડી ઓળખની કટોકટી પણ અનુભવી. આ બધાના મિશ્રણથી એમનામાં એક અજીબ પ્રકારનો કોન્ફિડન્સ પણ હતો અને ઊંડી ઇન્સિક્યુરિટી પણ હતી.
આ પાયા સાથે પછી સંગીતની દુનિયામાં આવ્યા, એમનો શરૂઆતનો સમય, ઉદય અને સંઘર્ષ એ કેવો રહ્યો?
એમણે શરૂઆત કરી હેરી જેમ્સ અને પછી જે વધુ જાણીતું છે ટોમી ડોર્સીના મોટા ઓર્કેસ્ટ્રા બેન્ડ સાથે ગાયક તરીકે. શરૂઆતથી જ દેખાઈ આવતું હતું કે એમનામાં સંગીતની સૂઝ ગજબની છે અને સ્ટેજ પર લોકોને પકડી રાખવાની ક્ષમતા પણ. એમને ખબર હતી કે ખાલી સારું ગાવું પૂરતું નથી, આ મનોરંજનનો ધંધો કેવી રીતે ચાલે છે એ સમજવું પણ જરૂરી છે.
અને પછી એમણે સોલો જવાનું નક્કી કર્યું. એ સમય કેવો હતો?
જ્યારે એમણે સોલો શરૂ કર્યું ને ત્યારે તો જાણે એક જુવાળ આવ્યો, ખાસ કરીને યુવાન છોકરીઓમાં. એ એટલા પોપ્યુલર થયા કે બોબી સોક્સર ક્રેઝ શરૂ થયો.
બોબી સોક્સર એ શું છે, જરા સમજાવશો?
હા, બોબી સોક્સર એટલે એ સમયના, મતલબ 1940ના દાયકાના ટીનેજ ફેન્સ, ખાસ કરીને છોકરીઓ જે મોજા નીચે વાળીને પહેરતી ને એમના માટે આ શબ્દ વપરાતો. સિનાત્રા એમના માટે તો પહેલાં સુપરસ્ટાર હતા, જાણે આજના જમાનાના પોપ આઇડલ. એમની લોકપ્રિયતા અકલ્પનીય હતી. અમેરિકાના પહેલા ટીન આઇડલ કહી શકાય.
વાહ, પણ સફળતા સાથે વિવાદો પણ આવતા હોય છે. માફિયા સાથેના એમના કનેક્શનની શરૂઆત પણ કદાચ આ જ સમયમાં થઈ.
હા, પુસ્તકમાં એવો દાવો છે કે ટોમી ડોર્સી સાથે એમનો જે કોન્ટ્રાક્ટ હતો, જે બહુ બંધન કરતા હતો અને છૂટવું મુશ્કેલ હતું, એમાં માફિયા ડોન વિલી મોરેટીએ મદદ કરી હતી. કથિત રીતે કહેવાય છે કે મોરેટીએ ડોર્સી પર દબાણ કર્યું હતું. હવે જો આ સાચું હોય તો આ સિનાટ્રાના માફિયા સાથેના લાંબા અને પેચીદા સંબંધની શરૂઆત હતી, એક પ્રકારનું ઋણ જે કદાચ એમણે આખી જિંદગી ચૂકવ્યો.
બરાબર.
આ જ સમયમાં એમણે નેન્સી બાર્બાટો સાથે લગ્ન કર્યા, 3 સંતાનો થયા. શરૂઆતમાં આ સંબંધે થોડી સ્થિરતા આપી, પણ પછી સિનાટ્રાના અફેર્સ અને બેવફાઈને લીધે એમાં તણાવ વધતો ગયો.
અને પછી આવ્યો 1950નો દાયકો, જે એમના માટે બહુ જ ખરાબ રહ્યો. કારકિર્દી લગભગ પૂરી થવા પર હતી.
હા, એ સમય તો ભયાનક હતો એમના માટે. લોકપ્રિયતા સાવ ઘટી ગઈ, રેકોર્ડ વેચાતા બંધ, ટીવી શો ફ્લોપ ગયો, અને એ જ વખતે એમનું પેલી અભિનેત્રી ઈવા ગાર્ડનર સાથેનો સંબંધ ચરમસીમા પર હતો.
ઓ હા, ઈવા ગાર્ડનર
ખૂબ જ જુસ્સાદાર, તોફાની, પણ એટલો જ વિનાશક. એ સંબંધે એમને ભાવનાત્મક રીતે ભાંગી નાખ્યા, અને જાણે ઓછું હોય તેમ એમના અવાજમાં પણ ગંભીર તકલીફ થઈ, વોકલ કોર્ડ હેમરેજ. ગાયક માટે આનાથી ખરાબ શું હોય?
કલ્પના જ કરવી અઘરી છે. પણ પછી જાણે રાખમાંથી ફરી ઊભા થયા હોય એમ પેલી ફિલ્મ આવી, ફ્રોમ હિયર ટુ ઇટર્નિટી. એનું પુનરાગમન પણ કંઈક ઓછું નાટકીય નથી.
ખરેખર એ ફિલ્મમાં પ્રાઇવેટ એન્જેલો મેગ્યોનો રોલ મેળવવા માટે સિનાટ્રાએ રીતસર, એમ કહી શકાય, ભીખ માગી હતી. એ ભૂમિકા માટે તેઓ ભયાવહ હતા. પુસ્તકમાં એવી અફવાઓનો પણ ઉલ્લેખ છે કે એમને આ રોલ અપાવવા માટે માફિયાએ ફરી મદદ કરી. કોલંબિયા પિક્ચર્સના હેડ હેરી કોહન પર દબાણ લાવવામાં આવ્યું. આ જ વાત પછી ધ ગોડફાધર ફિલ્મમાં,
હા, પેલો ઘોડાના માથાવાળો સીન,
હા, કાલ્પનિક રીતે દર્શાવાયો. જોકે સમર્સ એ પણ નોંધે છે કે માફિયાના દબાણનો કોઈ પાક્કો પુરાવો નથી, પણ સિનાટ્રાની એ સમયની સ્થિતિ અને જે રીતે એમને રોલ મળ્યો એ શંકા તો ઊભી કરે જ છે.
અને એ રોલ માટે ઓસ્કર મળ્યો, બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો. આ તો ચમત્કાર જ કહેવાય.
બિલકુલ. અને આ ઓસ્કર ખાલી એમની કારકિર્દીનું પુનરુત્થાન નહોતું, એનાથી સિનાટ્રાની એક નવી જ ઇમેજ બની, વધુ મેચ્યોર, વધુ ટફ, વધુ કોમ્પ્લેક્સ. સમર્સ બહુ રસપ્રદ વાત કરે છે કે એવા ગાર્ડનર સાથેના સંબંધમાં જે દર્દ, એકલતા, તૂટેલા દિલનો અનુભવ કર્યો ને, એણે જ એમને પુખ્ત વયના લોકોના આ ભાવોને સમજવાની અને ગીતો દ્વારા વ્યક્ત કરવાની અદ્ભુત ક્ષમતા આપી. એમની કળામાં જે ઊંડાણ આવ્યું એ કદાચ આ પીડામાંથી જ આવ્યું.
તો આ ઓસ્કર પછી એમની કારકિર્દી ફરી પાટા પર આવી ગઈ, બરાબર ને? પછી તો બધું સરળ થઈ ગયું હશે.
સરળ તો નહીં કહી શકાય, પણ હા, કારકિર્દી ફરીથી ટોચ પર પહોંચી. 1950ના દાયકાનો મધ્યભાગ અને 60નો દાયકો, ખાસ કરીને કેપિટલ રેકોર્ડ સાથેનો એમનો સમય, એ સુવર્ણકાળ ગણાય. ઇન ધ વી સ્મોલ આવર્સ, સોંગ્સ ફોર સ્વિંગિંગ લવર્સ, કમ ફ્લાય વિથ મી, આવા ક્લાસિક આલ્બમ્સ આ જ સમયમાં આવ્યા.
હા, એ બધા જબરબસ્ત આલ્બમ્સ છે.
અને એમણે કોન્સેપ્ટ આલ્બમનો જે આઈડિયા હતો ને, એને નવી દિશા આપી. મતલબ આખું આલ્બમ એક ચોક્કસ મૂડ કે થીમ પર હોય. હવે ટીન આઇડલ નોતાર્યા, પણ એકદમ પરિપક્વ, સ્ટાઇલિશ અને કુશળ કલાકાર તરીકે સ્થાપિત થઈ ગયા. આ જ સમયે એમને પેલું બિરુદ મળ્યું, ચેરમેન ઓફ ધ બોર્ડ.
હા, ચેરમેન ઓફ ધ બોર્ડ. અને આ જ સમયમાં રેટ પેક પણ બહુ ચાલ્યું.
બરાબર. ડીન માર્ટિન, સેમી ડેવિસ જુનિયર, પીટર લોફોર્ડ, જોય બિશપ, આ બધા કલાકારોનું ગ્રુપ. એના તેઓ અનૌપચારિક પણ નિર્વિવાદ નેતા હતા. એમની મસ્તી, એમની સ્ટાઇલ, લાસ વેગાસના કેસિનોમાં એમના શોઝ, આ બધું જ એ સમયના અમેરિકન પોપ કલ્ચરનો એક મોટો હિસ્સો બની ગયો.
લાસ વેગાસ તો જાણે એમનું ઘર જ બની ગયું હતું.
હા, રમતનું મેદાન કહી શકાય. એમના વેગાસમાં પોતાના બિઝનેસ ઇન્ટરેસ્ટ પણ હતા, જેમ કે કેલ નેવા લોજમાં માલિકી. અને ઘણીવાર એવું પણ થતું કે તેઓ માફિયા કંટ્રોલ કેસિનો માટે જાહેરમાં ચહેરો, ફ્રન્ટમેન બની જતા.
ફરી પાછો માફિયાનો ઉલ્લેખ. ઓસ્કર પછી પણ એમના સંબંધો ચાલુ જ રહ્યા. કેટલા ઊંડા હતા આ સંબંધો?
પુસ્તક પ્રમાણે તો સંબંધો ખાલી ચાલુ નહોતા રહ્યા, પણ વધુ ઊંડા અને વ્યાપક બન્યા હતા. ખાસ કરીને શિકાગોનો જે શક્તિશાળી માફિયા બોસ હતો સેમ જિયાનકાના, એની સાથે તેમના બહુ ગાઢ સંબંધો હતા.
સેમ જિયાનકાના? અને આ સંબંધો ખાલી સામાજિક નહોતા, એમાં બિઝનેસ અને પોલિટિકલ એંગલ પણ હતા. જો કે આ જ સમયમાં સિનાટ્રાનો પેલો ગુસ્સાવાળો સ્વભાવ અને હિંસક વર્તન પણ વધુ દેખાવા માંડ્યો. પત્રકારો, ફોટોગ્રાફરો, હોટેલ સ્ટાફ, ક્યારેક અજાણ્યા લોકો સાથે પણ ગુંડાગીરી, ધમકીઓ, મારામારીના કિસ્સા નોંધાયા છે.
એટલે સત્તા અને પ્રસિદ્ધિનો નશો ચડી ગયો તો એવું કહી શકાય?
કદાચ, હા, એવું લાગે છે.
આ બધાની વચ્ચે એમની રાજકીય સંડોળણી પણ બહુ રસપ્રદ છે, ખાસ કરીને જ્હોન એફ કેનેડી સાથેના સંબંધો. હા, એ બહુ જ મહત્વનો તબક્કો છે. સિનાટ્રાએ 1960માં JFK ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી. મુખ્ય ફંડરેઝર હતા, હોલિવૂડના સ્ટાર્સને કેનેડીના સપોર્ટમાં લાવ્યા. એટલું જ નહીં, FBIના ડોક્યુમેન્ટ્સ અને પુસ્તકના પુરાવા એવું સૂચવે છે કે એમણે કેનેડી કેમ્પેઇન અને માફિયા બોઝ સેમ જિયાનકાના વચ્ચે મધ્યસ્થી તરીકે પણ કામ કર્યું હોઈ શકે છે.
ઓ, શેના માટે?
ખાસ કરીને પશ્ચિમ વર્જિનિયા અને ઇલિનોઇઝ જેવા રાજ્યોમાં નિર્ણાયક મત મેળવવા માટે. સિનાટ્રાને પૂરી ખાતરી હતી કે JFK પ્રમુખ બનશે એટલે વ્હાઇટ હાઉસમાં એમનું સ્થાન પાક્કું.
પણ થયું એનાથી ઉલટું, ખરું ને? આશા પર પાણી ફરી વળ્યું.
બિલકુલ. JFK પ્રમુખ બન્યા પછી એમના ભાઈ રોબર્ટ કેનેડી, જે એટોર્ની જનરલ બન્યા, એમણે સંગઠિત અપરાધ સામે કડક ઝુંબેશ ચલાવી અને રોબર્ટ કેનેડીની સલાહ પર JFK સિનાટ્રા સાથેના સંબંધો પર જાહેરમાં કાપ મૂકી દીધો.
કારણ?
કારણ કે સિનાટ્રાના માફિયા સાથેના ખુલ્લા સંબંધો નવા એડમિનિસ્ટ્રેશન માટે શરમજનક બની શકે તેમ હતા. JFK તો સિનાટ્રાના પામ સ્પ્રિંગ્સવાળા ઘરે રોકાવાનો પ્રોગ્રામ પણ છેલ્લી ઘડીએ કેન્સલ કરી દીધો.
આ તો સિનાટ્રા માટે બહુ મોટો ઝટકો હશે, જાહેરમાં અપમાન જેવું. એની શું અસર થઈ?
આ ઘટનાએ સિનાટ્રાને અંદરથી હચમચાવી દીધા. એમને લાગ્યું કે એમની વફાદારીનો, એમની મહેનતનો આવો બદલો મળ્યો. આ અપમાનથી અત્યંત ગુસ્સે થયા અને એમનામાં એક ઊંડી કડવાશ ભરાઈ ગઈ. એ પછી તેઓ ડેમોક્રેટિક પાર્ટીથી સાવ વિમુખ થઈ ગયા અને પાછળના વર્ષોમાં રિપબ્લિકન પાર્ટી અને નેતાઓ જેમ કે નિક્સન અને રીગનના કટ્ટર સમર્થક બની ગયા. જીવનના અંત સુધી આ કડવાશ એમની સાથે રહી.
પછી એમણે મિયા ફેરો અને બાર્બરા માર્ક્સ સાથે લગ્ન કર્યા.
હા, તેઓ એક જીવંત દંતકથા તો બની જ ચૂક્યા હતા, પણ પેલો ગુસ્સો, અસલામતીઓ, વિરોધાભાસો, એ બધું અંત સુધી રહ્યું.
આટલું બધું જોયા પછી એમની આખી જિંદગીના ઉતાર ચડાવ. સવાલ એ થાય કે આ બધા પાછળ એમની મૂળભૂત વિચારસરણી શું હશે? એમની ફિલોસોફી શું? એમને આગળ ધપાવતું હતું અને શું નીચે ખેંચતું હતું?
પુસ્તક કેટલાક મુદ્દાઓ પર ભાર મૂકે છે જે સિનાટ્રાના વ્યક્તિત્વને, ફિલોસોફીને સમજવામાં મદદ કરી શકે. પહેલી અને સૌથી મહત્વની વાત છે પ્રતિભા અને ક્રૂરતાનું વિચિત્ર મિશ્રણ.
હા, એ બહુ દેખાઈ આવે છે.
એક તરફ કલાકાર તરીકે જુઓ તો અદ્ભુત સંવેદનશીલતા, એમના ગીતોમાં જે એકલતા, દર્દ, તૂટેલા દિલની વાત છે એ અજોડ છે. બીજી તરફ વ્યક્તિ તરીકે તેઓ ઘણીવાર હિંસક, ગુંડાગીરી કરનારા, અપમાનજનક બની જતા. સમર્સ કહે છે કે આ બે અલગ સિનાટ્રા નહોતા, પણ એક જ વ્યક્તિત્વના બે પાસા હતા જે સતત એકબીજા સાથે લડતા રહેતા.
ખરેખર વિચારવા જેવું છે. બીજું શું કહી શકાય એમના મૂલ્યો વિશે?
બીજો મુદ્દો છે સત્તા અને સ્વીકૃતિની આજીવન તલાશ. કદાચ એમના મૂળ પેલું ઇટાલિયન અમેરિકન હોવું, શરૂઆતનો સંઘર્ષ, એના કારણે એમનામાં સમાજમાં માન્યતા, કાયદેસરતા, લેજિટમેસી અને કંટ્રોલ મેળવવાની જાણે અતૃપ્ત ભૂખ હતી. આ ભૂખ એમણે કલાત્મક પરફેક્શનથી, પૈસા કમાઈને, રેટ પેક જેવા પોતાના દરબારથી અને છેલ્લે રાજકીય પ્રભાવથી સંતોષવાનો પ્રયત્ન કર્યો. કેનેડી પરિવાર તરફથી સ્વીકૃતિની એમની જે ઝંખના હતી એ આનો જ ભાગ હતો, અને એટલા જ પેલો અસ્વીકાર એમના માટે આટલો મોટો આઘાત હતો.
અને આટલી સફળતા, આટલી પ્રસિદ્ધિ પછી પણ પેલી ઊંડી અસલામતી તો હતી જ એમ લાગે છે.
ચોક્કસ. દુનિયાભરમાં ઓળખ, લાખો ચાહકો, પણ સતત પ્રશંસા અને સ્વીકૃતિની જરૂર રહેતી. સંબંધોમાં, ખાસ કરીને એવા ગાર્ડનર સાથે, એમની ઈર્ષ્યા અને માલિકી ભાવ અત્યંત તીવ્ર હતા. કોઈ નાની ટીકા કે અપમાન પણ સહન ન થાય અને પ્રતિક્રિયા ઘણીવાર હિંસક. એમનો અહંકાર, ઈગો, બહુ જ નાજુક હતો, જે સતત પોતાની રક્ષા માટે આક્રમક બની જતો.
વફાદારી વિશે શું કહેશો? એમના માટે એનો શું અર્થ હતો?
વફાદારીનો એમનો ખ્યાલ પણ જટિલ હતો, થોડો સ્વાર્થી પણ કહી શકાય. તેઓ પોતાના મિત્રો પાસેથી સંપૂર્ણ બિનશરતી વફાદારી માંગતા, અને અમુક હદે તેઓ પોતે પણ અમુક લોકો પ્રત્યે વફાદાર રહી શકતા જેમના વર્તુળમાં હોય. પણ જો એમને લાગે કે કોઈએ દગો કર્યો છે કે એમની અવગણના કરી છે, તો એટલી જ તીવ્રતાથી બદલો લેવા કે વિશ્વાસઘાત કરવા પણ તૈયાર રહેતા.
એમનું એક ફેમસ કોટ છે, યુ ઓ ધ પબ્લિક જસ્ટ વન થિંગ, અ ગુડ પર્ફોમન્સ. આ માન્યતા એમના જીવનમાં કેવી રીતે દેખાય છે?
આ એમના માટે બહુ કેન્દ્રીય વિચાર હતો. કદાચ એવું માનતા હતા કે જો એમની કલા ઉત્તમ છે, એમનું પરફોર્મન્સ બેસ્ટ છે, તો પછી અંગત જીવનની ખામીઓ, વિવાદાસ્પદ કાર્યો, એ બધું ગૌણ છે અથવા માફ કરી શકાય.
જણે કલા બધું જસ્ટિફાય કરે છે.
હા, કંઈક અંશે એવું જ. કદાચ આનાથી એમને નૈતિક રીતે શંકાસ્પદ રસ્તા અપનાવવાની એક છૂટ મળી ગઈ હોય.
અને છેલ્લે પરફેક્શનિઝમ. કલામાં સંપૂર્ણતાનો આગ્રહ સારી વાત છે, પણ એની કિંમત પણ હોય છે.
આગ્રહ જબરદસ્ત હતો. સ્ટુડિયોમાં નાની ભૂલ પણ એમને ગુસ્સે કરી દેતી. પણ આ જ કંટ્રોલ અને પરફેક્શનનો આગ્રહ એમના અંગત સંબંધોમાં પણ દેખાતો, જે ઘણીવાર નુકસાનકારક સાબિત થતો. એમને બધું જ પોતાના કંટ્રોલમાં જોઈતું હતું, જે રિયલ લાઈફમાં શક્ય નથી.
સિનાટ્રાનું જીવન એટલું બધું ઘટના પ્રચુર અને વળાંકોથી ભરેલું છે. જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના પરિવર્તન બિંદુઓ, ટર્નિંગ પોઈન્ટ્સ, તારવવા હોય, જેણે એમની દિશા જ બદલી નાખી, તો એ કયા હશે?
સારો સવાલ છે. પુસ્તક પ્રમાણે પહેલો મોટો વળાંક હું ટોમી ડોર્સીના કોન્ટ્રેક્ટમાંથી મુક્તિને ગણીશ, અને એમાં પેલી વિલી મોરેટીની કથિત મદદ.
હા, શરૂઆતમાં જે વાત થઈ
બરાબર, આ ઘટનાએ ખાલી એમના સોલો કરિયરનો રસ્તો ન ખોલ્યો, પણ માફિયા સાથેના લાંબા ગાળાના સંબંધો અને એક પ્રકારનો ઋણનો પાયો પણ નાખ્યો. આ વગર કદાચ સિનાટ્રા જે સ્ટાર બન્યા એ ન બની શક્યા હોત.
બરાબર.
બીજો વળાંક કયો ગણી શકાય જેણે એમને કલાકાર અને વ્યક્તિ તરીકે વધારે બદલ્યા હોય?
બીજો અને કદાચ સૌથી ડ્રામેટિક એ હતો એવા ગાર્ડનર સાથેનો સંબંધ, એના કારણે આવેલી પડતી અને પછી ફ્રોમ હિયર ટુ ઇટર્નિટી દ્વારા થયેલું કમબેક.
હા, એ આખો એપિસોડ.
એ સંબંધે એમને લગભગ ખતમ કરી દીધા હતા, કરિયર, ઇમેજ, અવાજ, બધું દાવ પર. મેગીઓના રોલ માટેનો સંઘર્ષ, પેલી માફિયા મદદની અફવાઓ અને છેલ્લે ઓસ્કાર જીત, આ આખી પ્રોસેસે એમને એક કલાકાર તરીકે જાણે નવો જન્મ આપ્યો. આ અનુભવે એમનામાં જે પીડા, મેચ્યોરિટી અને ઊંડાણ ઉમેર્યા, એ એમની પછીની ગાયકીમાં સ્પષ્ટ દેખાય છે. આ કદાચ એમનો સૌથી મોટો રીઇન્વેન્શન હતો.
અને ત્રીજો મુખ્ય વળાંક, જેની અસર એમના જીવનના પાછલા ભાગ પર વધુ પડી હોય.
ત્રીજો વળાંક હું કેનેડી પરિવાર દ્વારા થયેલા જાહેરમાં અસ્વીકારને ગણીશ. JFK માટે આટલું બધું કર્યા પછી, આટલી આશાઓ રાખ્યા પછી, પેલો માફિયા કનેક્શનને કારણે થયેલો ત્યાગ એમના માટે ખાલી પોલિટિકલ નહીં પણ પર્સનલ અપમાન હતું.
હા, એ બહુ મોટી વાત હતી.
આ ઘટનાએ એમનામાં જે કડવાશ અને ગુસ્સો ભર્યા, એણે એમનો રાજકીય ઝુકાવ બદલી નાખ્યો ડેમોક્રેટથી રિપબ્લિકન તરફ, અને પેલી કાયદેસરતા અને સ્વીકૃતિ મેળવવાની આજીવન ઝંખના પર જાણે પૂર્ણ વિરામ મૂકી દીધું. આ પછીના સિનાટ્રા વધુ સાવધ, કદાચ વધુ કડવા અને પોતાના વર્તુળ પૂરતા સીમિત થઈ ગયા.
આટલી જટિલ અને એમ કહીએ તો વિસ્ફોટક જીવન કથામાંથી આપણે સામાન્ય લોકો શું શીખી શકીએ? સિનાટ્રાના અનુભવો આજે આપણને શું શીખવી શકે છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો બોધપાઠ તો માનવ સ્વભાવની જટિલતા વિશે છે. સિનાટ્રાનું જીવન યાદ અપાવે છે કે લોકો ભાગ્યે જ સાવ સારા કે સાવ ખરાબ હોય છે.
બરાબર, બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું.
બિલકુલ. એક જ વ્યક્તિમાં અસાધારણ પ્રતિભા, ઉદારતા જેવા ગુણો અને હિંસા, અસલામતી જેવા ઊંડા દોષો એક સાથે હોઈ શકે છે. આ આપણને કોઈનું પણ મૂલ્યાંકન કરતી વખતે જલ્દીથી કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી જવા અને વધુ ઊંડાણથી વિચારવા પ્રેરે છે.
આ વાત સાચી છે. બીજું કોઈ પાઠ જે આપણને ઉપયોગી થાય?
બીજો પાઠ છે અનિયંત્રિત અહંકાર અને ઊંડી અસલામતીના નુકસાનકારક પરિણામો. સિનાટ્રાના જીવનમાં આપણે જોઈએ છે કે સતત કંટ્રોલ રાખવાની જરૂર, અપમાન પ્રત્યેની હિંસક પ્રતિક્રિયા, અસ્વીકાર સહન ન કરી શકવાની વૃત્તિ, આ બધું વ્યક્તિને અને એના સંબંધોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે.
હા,
આ આપણને નમ્રતા, ભાવનાત્મક સંતુલન અને સેલ્ફ અવેરનેસના મહત્વ વિશે વિચારવા પ્રેરે છે, ભલે આપણે ગમે તેટલા સફળ કેમ ન હોઈએ.
એમના ઉછેર અને મૂળનો પ્રભાવ પણ દેખીતો છે.
બિલકુલ. ત્રીજો બોધપાઠ એ જ છે કે આપણા મૂળ અને બાળપણના અનુભવોનો પડછાયો લાંબો હોય છે. સિનાટ્રાના કેસમાં એમની માતાનો પ્રભાવ, પેલી બહારના હોવાની લાગણી, આ બધું જીવનભર એમના નિર્ણયો અને વર્તનને પ્રભાવિત કરતું રહ્યું. આપણો ભૂતકાળ સમજવો એ વર્તમાનને સમજવા માટે કેટલું જરૂરી છે એ આ દર્શાવે છે.
અને એમની કલા, સંવેદનશીલતા અને સર્જનાત્મકતા વચ્ચે કોઈ કનેક્શન હતું?
ચોક્કસ. ચાખો બોધપાઠ એ જ છે. સિનાટ્રાની શ્રેષ્ઠ કલા, એમના સૌથી વધુ સ્પર્શી જાય તેવા ગીતો, એ એમના જીવનના સૌથી મુશ્કેલ અને પીડાદાયક સમયમાંથી આવ્યા, ખાસ કરીને એવા ગાર્ડનરવાળા બ્રેકઅપ પછી. આ સૂચવે છે કે આપણી મુશ્કેલ લાગણીઓ અને નબળાઈઓને દબાવવાને બદલે જો આપણે એમને સ્વીકારીએ અને રચનાત્મક રીતે વ્યક્ત કરીએ તો એ અધિકૃત અને શક્તિશાળી કળાનો સ્ત્રોત બની શકે છે. એમણે પોતાની અંગત પીડાને જાણે યુનિવર્સલ બનાવી દીધી.
અને છેલ્લે પેલી વાત કે ધ્યેય સાધનને ઉચિત ઠેરવે છે, શું સિનેટ્રાનું જીવન આના જોખમો વિશે પણ કંઈક કહે છે?
હા, પાંચમો અને છેલ્લો બોધપાઠ એ જ છે. સિનાટ્રાએ જબરદસ્ત સફળતા મેળવી, પણ એના માટે એમણે ઘણીવાર નૈતિક રીતે શંકાસ્પદ રસ્તા અપનાવ્યા. માફિયા કનેક્શનને શરૂઆતમાં મદદ કરી, સત્તાને પૈસા આપ્યા, પણ એની કિંમત એમને પ્રતિષ્ઠા અને રાજકીય સ્વીકૃતિ ગુમાવીને ચૂકવી.
બરાબર.
આ દર્શાવે છે કે નૈતિક શોર્ટકટ લાંબા ગાળે ઘણીવાર અણધાર્યા અને ખરાબ પરિણામો લાવે છે. સફળતા જરૂરી છે, પણ કઈ કિંમતે એ સવાલ હંમેશા રહેવો જોઈએ.
આ ખરેખર બહુ જ વિચારવા જેવી ચર્ચા રહી. જો આપણે આ આખી વાતના અંતે સિનાટ્રાના જીવન અને વારસામાંથી ત્રણ મુખ્ય સૂઝ, ત્રણ ટેકઅવેઝ તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કઈ હશે?
ચોક્કસ. ભાવનાત્મક સૂઝ, મને લાગે છે કે સૌથી પાવરફુલ ભાવનાત્મક સૂઝ એ છે કે ઊંડી અંગત પીડા અને વેદના, ખાસ કરીને પ્રેમ અને સંબંધોનું દુઃખ, એ કળા માટે એક બહુ મોટું બળતણ બની શકે છે. સિનાટ્રાએ પોતાના તૂટેલા દિલ અને એકલતાને એવી રીતે ગાયા કે એ કરોડો લોકોનો અવાજ બની ગયા. એમણે દર્દને સાર્વત્રિક સહાનુભૂતિમાં બદલી નાખ્યું.
બરાબર કહ્યું. અને બૌદ્ધિક સૂઝ?
બૌદ્ધિક સૂઝ, બૌદ્ધિક રીતે જોઈએ તો સિનાટ્રાનું જીવન 20મી સદીના અમેરિકાના એક મહત્વના પાસાને ઉજાગર કરે છે. મનોરંજન ઉદ્યોગ, રાજકારણ અને સંગઠિત અપરાધ વચ્ચેના જટિલ, ઘણીવાર છુપાયેલા અને પરસ્પર ફાયદાકારક સંબંધો.
હા, એ નેક્સસ.
બરાબર. એ સેલિબ્રિટીની ચમકદાર દુનિયા પાછળની વાસ્તવિકતા અને અમેરિકન પાવરના થોડા ડાર્ક પાસાઓ પર પ્રકાશ પાડે છે. એ આપણને એ સમયના સમાજ અને સત્તાના સમીકરણોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
અને છેલ્લે સાર્વત્રિક સૂઝ, જે દરેકને લાગુ પડે.
સાર્વત્રિક સૂઝ એ છે કે બાહ્ય સફળતા, પ્રસિદ્ધિ, શક્તિ ગમે તેટલી હોય, પણ જો વ્યક્તિ અંદરથી અસલામત હોય, એનો અહંકાર કાબુ બહાર હોય, તો તે પોતાની જાત માટે અને આસપાસના લોકો માટે અત્યંત વિનાશક બની શકે છે. સિનાટ્રાનું જીવન આપણને યાદ અપાવે છે કે સાચી શાંતિ અને સંતોષ માટે આત્મજાગૃતિ, નમ્રતા અને ભાવનાત્મક પરિપક્વતા કેટલી જરૂરી છે, પછી ભલે તમે ચેરમેન ઓફ ધ બોર્ડ જ કેમ ન હો.
ખરેખર એક અસાધારણ પ્રતિભા અને એટલું જ જટિલ વ્યક્તિત્વ. એમની વાર્તા અને એમનું સંગીત આજે પણ આપણને ઘણું બધું વિચારવા અને અનુભવવા મજબૂર કરે છે.
અને કદાચ એ જ સાચી કલાની નિશાની છે, ખરું ને? આટલા વર્ષો પછી, આટલા વિવાદો જાણ્યા પછી પણ જ્યારે આપણે એમનો અવાજ સાંભળીએ છીએ ત્યારે કંઈક એવું છે જે સ્પર્શી જાય છે. તે આપણને કલા અને કલાકાર વચ્ચેના સંબંધ પર ફરીથી વિચારવા પ્રેરે છે.
આ સંવાદ અહીં પૂરું થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.